પ્રવચન નંબર 203 તારીખ 17/12/89 54 મિનિટ સમયસાર ગાથા 31.
સમયસાર એ વાચક છે, વાચક એટલે વચન, એ કોઈ વાચ્યને બતાવે છે. એમ સાકર શબ્દ છે, ત્રણ અક્ષરનો બનેલો શબ્દ સાકર. તો સાકર શબ્દમાં સાકરનો અભાવ છે, સાકર શબ્દમાં મીઠી સાકર એમાં નથી. પણ સાકર શબ્દ કોઈ પદાર્થને બતાવનારો શબ્દ છે, તો સાકરને બતાવે છે એ શબ્દ. એવી રીતે આ સમયસાર શબ્દ છે, એ સમયસાર શબ્દ એમાં શુદ્ધાત્મા નથી. આ સમયસાર શાસ્ત્ર જે બતાવનાર છે, જીનવાણી દ્રવ્યશ્રુત, એમાં શુદ્ધાત્મા નથી, પણ એ શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવે છે. તો અહીંયા પણ સમયસાર છે અને અહીંયા પણ સમયસાર છે. આ સમયસારને બતાવનારું જે શાસ્ત્ર છે તેને પણ સમયસાર શાસ્ત્ર કહેવામાં આવે છે. સમયસારનો અર્થ એવો છે, શુદ્ધ આત્માનું નામ સમયસાર છે. સમયનો અર્થ છે, સમય એટલે જાણે અને પરણમે તેને સમય કહેવામાં આવે છે. તો આત્મા જાણે પણ છે અને પોતાને જાણવા રૂપે પરણમે પણ છે. અનાદિ અનંત, સ્વીકાર ન કરે એ જુદી વાત છે. એવો એ સમયનો અર્થ છે. અને સાર એટલે શું? સમય સાર, સાર એટલે જે શુદ્ધ આત્મા છે બધાની પાસે, એમાં સાર એટલે જેમાં મિથ્યાત્વના ભાવકર્મનો ત્રણેય કાળ અભાવ છે, નાસી છે, ઊંધ પાપના પરિણામનો આત્મામાં અભાવ છે. આત્મામાં જે ખતવે છે પુણ્ય પાપ, એને આત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ થતી નથી, એને સંવર પ્રગટ થતો નથી. શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ જ આત્મા મેળવે, અનશુદ્ધ આત્માને જાણે તે અશુદ્ધને જ મેળવે. સમય એટલે શુદ્ધ આત્મા, સાર એટલે જેમાં ભાવકર્મ રાગદ્વેષ મોહનો અભાવ છે, પરિણામમાં સદભાવ છે, પરદ્રવ્યમાં પરભાવનો સદભાવ છે, પણ સ્વદ્રવ્યમાં એનો અભાવ છે. અને જ્ઞાન આવરણાદે આઠ પ્રકારના કર્મ, એનો પણ શુદ્ધાત્મામાં અભાવ છે. અને આ શરીરાદિનો કર્મ, એનો પણ આ શુદ્ધાત્મામાં અભાવ છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નો કર્મથી રહિત રહિત થશે નહીં. રહિત છે ને છે, ત્રણેય કાળ છે, અત્યારે છે. આ સમયસાર એટલે શુદ્ધાત્મા, જેમાં ભાવકર્મ વ્રત અવ્રતના વિકલ્પો શુભ અશુભના ભાવો, એનો આત્મામાં ત્રણેય કાળ અભાવ છે. શુદ્ધ આત્માને હિંસાના પરિણામ અડતા નથી, પાપના પરિણામ અડતા નથી, અને અહિંસા એવા શુભ ભાવ પણ એને અડતા નથી. એ શુભાશુભ રૂપે પરણમતો નથી, તેના ભાવે પરણમે તો જળ થઈ જાય, શુભાશુભ રૂપે થતો નથી, પરણમતો નથી એટલે એ રૂપે થતો નથી. એવો એક શુદ્ધાત્મા જે છે, એને દ્રષ્ટિમાં લેતા ભવનો અંત આવી જાય છે. એને સીધી ભાષાએ, બીજી ભાષાએ કહીએ તો આત્મ સાક્ષાત્કાર થયો કહેવાય, નથી કહે. અને અહીંયા એને સ્વસંવેદન પોતાના જ્ઞાનથી પોતાનો આત્મા જણાય છે. જણાય છે એટલે અનુભવાય છે, અને અનુભવાય છે એટલે આનંદનું વેદન આવે છે આત્મામાં, પર્યાયમાં. એને આ શુદ્ધાત્માનું અવલંબન લેતા એને સંવર નિર્જરા ને મોક્ષ પ્રગટ થાય છે. સંવર પ્રગટ પહેલા થાય ને સમર્પરૂપ નિર્જરા. સંવર એટલે શુદ્ધિની પ્રાપ્તિ, નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ, મોક્ષ એટલે શુદ્ધિની પરિપૂર્ણ દશા. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવી દશા પ્રગટ થાય. પણ ભગવાન આત્મા અનાદિ અનંત ભાવકર નિરંતર નોકર જેવી છે, તે જ આત્મા આત્માને ઉપાધિ છે. સર્વ આત્માઓને, સર્વ જીવ માત્રને આવો શુદ્ધાત્મા ઉપાધિ છે. હવે અહીંયા 31મી ગાથામાં 31 ગાથાનો જન્મ કેમ થયો કે અજ્ઞાની પ્રાણી અનાદિકાળથી સ્તુતિ કરે છે ભગવાનની. તીર્થંકર સાક્ષાત ભગવાન હોય એની સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને એમ માને છે કે આ દેહ છે તે જ આત્મા છે. દેહને આત્મા માનીને સ્તુતિ કરે છે, વંદન કરે છે, નમસ્કાર કરે છે. એમ આચાર્ય, એમ ગુરુ, ગુરુને નમસ્કાર કરે છે. પણ એ આ ગુરુનો આત્મા જુદો ને દેહ જુદો એમ માનતો નથી. દેહ તે જીવ છે, જીવ છે તે કોઈ ગરીબ આત્મા દેહ થી જીવ જુદો અમને તો કઈ ખબર નથી. એ સ્તુતિ કરે છે અને એને દેહ દ્રષ્ટિ થઈ જાય છે એટલે મિથ્યાત્વની સાથે શુભ ભાવ થાય છે. એ મિથ્યાત્વ ભાવનો અભાવ થઈને એને શુદ્ધ પર્યાય પરિણામ કેમ પ્રગટ થાય કે જે તું પરનું લક્ષ કરી ગયો છો એ પરનું લક્ષ કરનાર એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, એ તો ભાવ ઇન્દ્રિય છે. એ પરને જાણતા પરનું લક્ષ કરતા આત્માનું લક્ષ આવતું જ નથી. એ તો ઇન્દ્રિય જ્ઞાન હું થયું આમ સ્તુતિ કરવા માંડો તો એમાં તો પરને પ્રસિદ્ધ કરનારું પરાશ્રિત ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. જે ઇન્દ્રિય જ્ઞાન શુદ્ધાત્માને તિરોભૂત કરે છે, આચ્છાદિત કરે છે અને પરની પ્રસિદ્ધિ કરે છે. ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે છે. તો જે ઇન્દ્રિય જ્ઞાન પરની પ્રસિદ્ધિ કરે તે જ્ઞાન પરનું હોય, સોનું ન હોય. જે જ્ઞેયની પ્રસિદ્ધિ કરે છે તે જ્ઞાન પણ પોતે જ્ઞેય હોય છે. અને મારી પ્રસિદ્ધિ કરે તે જ્ઞાન મારું, પરની પ્રસિદ્ધિ કરે તે જ્ઞાન મારું નહીં. તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન છે. આ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે સ્તુતિ કરતો હતો એને ઇન્દ્રિય જ્ઞાન જીતવાની કળા આચાર્ય ભગવાન નિશ્ચય સ્તુતિ બતાવીને કહે છે કે તું આમ સ્તુતિ કરી ગયો છે અનંતકાળથી શુભ ભાવથી પુન બંધાય અને સ્વર્ગનો દેવ પણ તું થા અને યાદીને દુઃખી થાય. કારણ કે મિથ્યાત્વનું શલ્ય સાથે લઈ ગયો છે. મિથ્યાત્વ છોડીને શુભ ભાવ હોય તો વ્યવહાર, મિથ્યાત્વ રાખીને શુભ ભાવ હોય તો અજ્ઞાન છે. મિથ્યાત્વ છૂટ્યા પછી સાધક આત્માઓ પણ તીર્થંકર ભગવાનની સ્તુતિ એનો ભાવ આવે. પણ એ પોતાને જાણતા જાણતા એને જાણે છે માટે એને એ દોષ નથી લાગતો. એને ચારિત્રનો દોષ આવે પણ શ્રદ્ધાનો દોષ લાગતો નથી. કેમ કે દેહથી તો ભિન્ન આત્માને જાણી લીધો છે એટલે એનો આત્મા પણ એના દેહથી ભિન્ન છે એવી જાણે છે. અહીંયા ભિન્નતા પાસે છે તો આ જગતના બધા દેહમાં રહેલો આત્મા એનાથી બધા આત્માઓ એના દેહથી ભિન્ન છે. ભગવાન આત્મા છે. કેમ કે દેહને જુદો પાડીને પોતાને જાણ્યો તો બધા આત્માઓ દેહથી જુદા છે એવું ભાન થઈ જાય છે. ભલે એ ભેદજ્ઞાન ન કરે કંઈ નહીં, એ ભલે દેહને આત્મા માને, ભલે અજ્ઞાની દેહને આત્મા માને, પણ જ્ઞાની કહે છે કે તું માના છે તારું એવું સ્વરૂપ નથી. તારો આત્મા તો અત્યારે અમે દેહમાં રહેલો ભગવાન આત્મા તારા આત્માને જુદો જાણીએ છીએ એવું અમને જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. એમ કે એક અતિન્દ્રિય જ્ઞાન એવું પ્રગટ થાય કે પોતાના જેવો આત્મા પોતાનો જણાયો એવો બધા આત્મા આવ્યા. એકન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિયનો દેહ ભલે ગમે તે હોય, સ્ત્રીનો દેહ હોય, પુરુષનો હોય, કૂતરા બિલાડાનો દેહ હોય, પણ દેહમાં રહેલો દેહાથી વિદેહી ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. હા, એને તું લક્ષમાં લે અને પરનું લક્ષ છોડી દે એ ગાથા છે, ઇન્દ્રિય જ્ઞાન જીતવાની ગાથા. હવે નિશ્ચય શ્રુતિ કહે છે, તેમાં પહેલા જ્ઞેય નાયકના શંકર દોષનો પરિહાર કરી શ્રુતિ કરે છે. જ્ઞેય નાયક એટલે શું? જ્ઞેય એટલે પોતાના શુદ્ધાત્માથી ભિન્ન જેટલા બાહ્ય પદાર્થો હોય એ જ્ઞેય છે, પણ એ જ્ઞાન નથી. અને આ જ્ઞાયક એ જ્ઞેયથી જુદો છે, અને જ્ઞેયને જાણનારા જ્ઞાનથી પણ જ્ઞાયક જુદો છે. જ્ઞેયો તો ભિન્ન છે, તીર્થંકર પરમાત્મા તો ભિન્ન છે, પણ એને જે જાણનાર જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવ ઇન્દ્રિય છે, એ જ્ઞાનથી પણ આત્મા જુદો છે. એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે, એ જ્ઞાન નથી. જો એ જ્ઞાન હોત તો એને આનંદ આવવો જોઈએ, એમાં આત્મા જણાવવો જોઈએ, પણ આત્માનો તો અનુભવ ઇન્દ્રિય જ્ઞાનમાં આવતો નથી. માટે તે જ્ઞાન ચેતના નથી પણ કર્મ ચેતના છે. જ્ઞાન ચેતના એનું નામ કે જે જ્ઞાનમાં ભગવાન આત્મા જણાયા કરે, અનુભવમાં આવ્યા કરે, અને પ્રત્યેક સમયે આનંદનું વેદન થયા કરે, એનું નામ જ્ઞાન ચેતના છે. અને જે જ્ઞાનમાં પોતાનો આત્મા ન જણાય અને પરને પ્રસિદ્ધ કરે, તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, અને એ કર્મચેતના છે. અને કર્મચેતના તો દુઃખનું કારણ છે, એમાં સુખ લવલે છે નહીં, એવું ભેદ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન, આ પાંચ ઇન્દ્રિયનો જે ઉઘાડ ભાવ ઇન્દ્રિય, એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે, ધ્યેયરૂપ જ્ઞેય છે. એ જ્ઞેય અને જ્ઞાયક જુદા છે. ઇન્દ્રિય જ્ઞાન પાંચ ઇન્દ્રિયના ઉઘાડો, આ તો દ્રવ્ય ઇન્દ્રિય છે, આવશે બધો વિષય, આને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. અને આના લક્ષથી જે જ્ઞાન સાંભળવાનો ઉપયોગ ચાલે છે ને અત્યારે, એ જ્ઞાન નથી જ્ઞેય છે. મેં સાંભળ્યું એટલે મેં પણ ક્યાં થાપ્યું? એને ઇન્દ્રિય જ્ઞાનમાં થાપ્યું. કરે છે બીજો બીજાને પ્રસિદ્ધ, ઇન્દ્રિય જ્ઞાન બીજું છે, એ બીજાને પ્રસિદ્ધ કરે છે. જે પરને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન પરનું હોય, અને જે સ્વને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું છે. પરને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું નથી, એવું ભેદ જ્ઞાન કરનારી ગાથા ઊંચા પ્રકારની છે. ગાથા જો ઇન્દ્રિય જીણીતાનાં સહાવ અધિયમ મૂળદ્યાદમ તમ ખલુ જીદીદિયમ તે ભણંતી જે નિચ્છદા સાહુ. 31 ગાથા બોલો સાથે. અંતરાત્મા ધર્માત્માઓ એમ ફરમાવે છે કે જે ઇન્દ્રિય જ્ઞાનને જીતે છે તેને જીતેન્દ્રિય જીન કહેવામાં આવે છે, કે જીન થઈ ગયો, ભગવાનનો લઘુનંદન થઈ ગયો. સમ્યક દર્શન જે થયું, ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહ જીતાઈ જાય છે. સીધો મોહને જીતવાનો લાખ પ્રયત્ન કરશે કોઈ તો મોહ નહીં જીતાય, પણ ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહની ઉત્પત્તિ થતી નથી. શું કહ્યું? કે જે જ્ઞાન જેનું છે એને ન જાણે, અને જે જ્ઞાન જેનું નથી એને જાણે, તો એમાં મોહ મમતા થયા વગર રહેશે નહીં. હવે મોહને કેમ જીતવો? ભાઈ આ દીકરો છે એ મારો નથી, મોટર મારી નથી, મકાન મારું નથી, ક્યાં જોઈને તું પીર્યો છો? આ દીકરાને જોઈને કહું છું કે દીકરો મારો નથી, આ મોટર મારી નથી, મકાન મારું નથી, આ સ્ટેનલેસ સ્ટીલ મારું નથી, આ કાપડની દુકાન મારી નથી, આ વિજયાગાપટનું ઘર મારું નથી. ક્યાં ઉભીને શું વાત કરો? એની સામે જોઈને કહું છું, એની સામે જોઈને કહેતા એ મારું નથી એમ નહીં આવે, પણ મારું છે એમ આવશે. ભલે ને ભાષા બોલે, ભાષા એમ બોલે છે મારું, પણ અંદરમાં તો મારું 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 મારું. કેમ કે મારી ચીજ મને ન મળે તો પારકી ચીજને પોતાની મહિના વગર ન્યાય સમજાય છે. પોતાની વસ્તુ જયારે પોતાને પ્રાપ્ત થાય ત્યારે પારકી વસ્તુ પણ જણાય તો એને મોહ થાય નહીં. માટે ઇન્દ્રિય જ્ઞાનને જીતતા મોહ જીતાય છે. મોહ એટલે વિચ્છાદ, મમત્વ ભાવ જીતાઈ જાય છે ગ્રસ્ત અવસ્થામાં. એ ગાથા ઊંચી છે, ટીકા આવી. પેલા ગાથાનો અર્થ લઈ, જે ઇન્દ્રિયોને જીતીને, ઇન્દ્રિયો એટલે બહુ વચન વાપ્યું છે, ઇન્દ્રિયોને જીતીને નહીં પણ ઇન્દ્રિયોને જીતીને, જેમ પાંચ ઇન્દ્રિયો છે એ પણ ઇન્દ્રિય છે, પાંચ ઇન્દ્રિયના જે વિષય જાણવાના છે એ પણ ઇન્દ્રિય છે, અને આ દ્રવ્ય ઇન્દ્રિય એને પણ ઇન્દ્રિય કહેવાય. જેમ દ્રવ્ય કર્મના સંગે ભાવ થાય એને ભાવ કર્મ કહેવાય. દ્રવ્ય અને કર્મ, પાછળ આવ્યું કર્મ, પાછળ શું આવ્યું? દ્રવ્ય કર્મ. દ્રવ્ય એટલે જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મ ભગવાને કયા છે? છે કર્મ, છે કર્મ, કર્મમાં છે, કર્મ આત્મામાં નથી. તો એને દ્રવ્ય કર્મના લક્ષ્ય થતા પરિણામ, એને ક્રોધમાન માયાલોભના પરિણામને ભાવ કર્મ કહેવાય. જો ઉની પાછળ પણ કર્મ, દ્રવ્ય કર્મ, અને અહીંયા એના લક્ષ્ય થયો ભાવ, એનું નામ પણ ભાવ કર્મ. બેમાં કર્મ આવ્યું ને છેડે, પેલામાં દ્રવ્ય ને બીજામાં ભાવ. દ્રવ્યમાં એટલે નિમિત્ત, ભાવ એટલે નૈમિત્તિક, કર્મ કોમન રહ્યું. શું કહ્યું? દ્રવ્ય કર્મ, ચારિત્ર મોહ ને દર્શન મોહ એ કર્મ છે મુખ્યપણે. તો એ દ્રવ્ય કર્મ છે. તો જો કર્મ છેલ્લું શબ્દ છે અને આગળ છે દ્રવ્ય, હવે દ્રવ્ય કર્મ આવ્યું તો દ્રવ્ય તે નિમિત્ત છે, દ્રવ્ય કર્મ તે નિમિત્ત, એના લક્ષ્ય નૈમિત્તિક જે ભાવ થયો તેનું નામ ભાવ. દ્રવ્યને ભાવ, દ્રવ્યને ભાવ, દ્રવ્યને ભાવ ને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આત્માની હારે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો ત્રિકાળ ભાવ છે. આત્મા દ્રવ્ય કર્મનું લક્ષ્ય કરતો નથી, આત્મામાં થતા બહિર્મુખ પરિણામ લક્ષ્ય કરે છે, અંતર્મુખ પરિણામ પરનું લક્ષ્ય કરતા. એ દ્રવ્ય કર્મ એના સગથી જે ભાવ થાય ને ભાવ કર્મ કહેવાય. રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ બધા વિકારી પરિણામ માત્ર. ઈ જેમ દ્રવ્ય કર્મના સંબંધે પરિણામ થાય એનું નામ ભાવ કર્મ, એમ જ્ઞેયના સંગે જે જ્ઞાન થાય એનું નામ જ્ઞેયનો ભાવ. ઓલો ભાવકનો ભાવ અને આ જ્ઞેયનો ભાવ. જ્ઞેય એટલે પરજ્ઞેય, પર જ્ઞેય. હું એના પ્રત્યે રાગદ્વેષ કરતો નથી, હું તો પરને જાણું છું. રાગદ્વેષ કરું તો ભાવ કર્મ થાય ને. હું તો કેવળ જાણું છું કે કેને જાણા, કે પરજ્ઞેયને. તો પરજ્ઞેયને જાણે ત્યારે એને ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. અને એ ભાવ ઇન્દ્રિય જેને જાણે એને પોતાનું માયના વિના રહેતું નથી. અને જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એને જ્ઞાયક આત્મા, એને બેની એકતા બુદ્ધિ એને થઈ જાય છે. આ જ્ઞાન મારું છે, મેં જાણ્યું પરને. પરને કોણ જાણે છે? કે હું જાણું છું. જાણનાર તો ઇન્દ્રિય જ્ઞાન છે, અને મેં જાણ્યું તો મેં પણ ક્યાં થાય? પણ હું ઇન્દ્રિય જ્ઞાનમાં. આત્મા કોણ? મેં પણ આવ્યું. કેમ ના આવ્યું? કેમ ના આવ્યું? કે એ જ્ઞાન આત્માને જાણતું નથી. તો જે જ્ઞાન આત્માને જાણે તો એમાં મેં પણ આવી જાય, પણ જે જ્ઞાન પરને જાણે એમાં આ મેં પણ અહીંયા ક્યાંથી આવે? તો પરમાં મેં પણ આવે. એકદમ ન્યાયની વાત છે આ, દરેકને અનુભવની વાત છે આ. કે ઇન્દ્રિયોને બહુવચન કહ્યું, પાંચ ઇન્દ્રિયો એના વિષયો અને પાંચ દ્રવ્ય ઇન્દ્રિય અને પદાર્થો એ બધા ઇન્દ્રિયો છે. એને જીતીને આંખે પાટા બાંધવા એ ઇન્દ્રિયને જીતવું નથી, કાનમાં અહીંયા ડાટા મારવા કે સાંભળવું નથી મારે, એ ઇન્દ્રિયનું જીતવું, એ બધા ખોટે રસ્તે છે, સર્વજ્ઞ ભગવાનના મતથી બહાર છે, અજ્ઞાની જેવો છે. એને જીતીને જ્ઞાન સ્વભાવ વડે પોતાનો ભગવાન આત્મા અંદર બિરાજમાન છે, જેમાં ઇન્દ્રિય જ્ઞાનનો પણ અભાવ છે, જ્ઞાનનો સદભાવ છે અને ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ છે. જ્ઞાન એટલે જ્ઞાન દર્શન ગુણોનો એમાં સદભાવ છે. જ્ઞાન વિનાનો આત્મા ન હોય, પણ ઇન્દ્રિય જ્ઞાન વિનાનું તો હોય. ઇન્દ્રિય જ્ઞાન વિનાનો હોય છે એટલે ઇન્દ્રિય જ્ઞાન સંયોગમાંથી પણ અભાવ થઈને કેવું જ્ઞાન થઈ જાય. અત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ છે એમ જેને દ્રષ્ટિમાં આવે એને સંયોગરૂપ જે ઇન્દ્રિય જ્ઞાન છે એ અલ્પકાળમાં અભાવ થઈને કેવું જ્ઞાન થાય. અત્યારે જુદાય ભાષે એને, અત્યારે જેને ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન મારું છે પરને જાણું છું હું, એ તો એને મોહ રાગ દ્વેષની સંસારની ઉત્પત્તિ થાય છે. માટે અહીંયા તીર્થંકર ભગવાનના દેહને જાણતા અજ્ઞાન થતું હતું, ઈ કે છે કે એને જાણવાનું બંધ કરી દે. સાક્ષાત તીર્થંકર ભગવાનને જાણવાનું બંધ કરી દઉં કે હા તો પછી શું હું કરું કે તું તારા ભગવાનને જાણ. હા કે અત્યારે જાણી શકાય મારાથી? હા જાણી શું શકાય? જણાય રહ્યો છે એનો સ્વીકાર કર અને તારા જ્ઞાનમાં ભગવાન આત્મા નિરંતર જણાઈ રહ્યો છે. હા એને વિશ્વાસ નથી જીનવાણી ઉપર, નમસ્કાર કરે જીનવાણી અને ભગવાન મહાવીરની પ્રતિમાને નમસ્કાર કરે, પણ ભગવાને કહ્યું છે કે પરને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન આત્માનું નથી. આ બધું સમયસારમાં છે. પરને પ્રસિદ્ધ કરે છે તે જ્ઞાન પરનું છે પણ આત્માનું જે જ્ઞાન મને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું એ પણ કથનચિત છે. સર્વથા તો જ્ઞાયક ભાવ મારો છે. જે જ્ઞાન મને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન મારું એ પણ કથનચિત છે. સર્વથા તો ત્રિકાળ જ્ઞાનાનંદ પરમાત્મા નાથ એ મારો છે. ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે આ આત્મા જ્ઞાન સુવારી છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતન કરોતી કેમ પર ભાવશી કરતા આત્મા હું હોય એમ વ્યવહારી નામ. વ્યવહારી જનો રાગને હું કરું છું માને છે પણ થાય છે તો એનામાં જ્ઞાન. રાગ જણાય છે, રાગ થતો નથી, જ્ઞાન તો થાય છે પણ રાગ જણાતા જાણે હું રાગની એમ જ્ઞાનને ભૂલીને રાગને ગ્રહણ કરે છે એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક, અધિક એટલે અન્ય દ્રવ્યથી જુદો ભગવાન આત્મા પોતાનો અંદર બિરાજમાન છે. આત્માને જાણે છે, આ શાસ્ત્રને જાણે છે એમ ન લખ્યું, આત્માને જાણે છે એટલે જે આત્મા સર્વજ્ઞ ભગવાને જેવો જોયો એની દિવધનીમાં જેવો આવ્યો એવો જ આત્મા અહીંયા છે. એવા આત્માને અંતરસન્મુખ થઈને જે જાણે છે તેને જે નિશ્ચયને એમાં સ્થિત સાધુઓ છે. સાધુની વ્યાખ્યા એવી છે કે શુદ્ધ ઉપયોગ દશાજીને હોય, નિરંતર આનંદનું ભોજન કરતા હોય એને સાધુ કહેવા. એને દિવસમાં તો ઊંઘ હોય નહીં, રાતમાં પણ છેલ્લે પાછલા પરે પોણી સેકન્ડની ઊંઘ હોય, એક સેકન્ડની ઊંઘ હોય તો મુનિ નથી, સાધુ નથી, સ્રાવ થઈ જાય. એક મિનિટની ઊંઘ ન હોય, પ્રમાદ ન હોય, જેને પ્રમાદ ઉડી ગયો છે. પ્રમાદ તો પાપ છે. પ્રમાદ કેમ ઉડી ગયો? કે એવો આનંદની ભરતી આવે છે અંદરમાં ક્ષણને પળમાં કે એને જોલું આવતું નથી. એવા જાગૃત થઈ ગયા છે, એવા જાગૃત થઈ ગયા. એના માટે દાખલો આપું, એક ઘણી વાર આપું છું કે કાપડના વેપારી હોય, આપણા ઘરના જ માણસની વાત કરો, બીજાને ક્યાં કાપડિયાનું છે, અમારું ક્યાં નામ લીધું? કારણ કે સત્તાપ્રિય કોઈ માણસ હોય તો તમારું નામ લ્યો માં. ભાઈ આ તો દ્રષ્ટાંત છે, આ ક્યાં કોઈની વાત છે કે કાપડના વેપારી હોય ને એવી સિઝન લગ્નની હોય અને ઘર બાજુમાં હોય અને કાં દુકાન આગળ ને ઘર પાછળ એમ પણ ઘણાને હોય તો એક વાગે રોજ જમવા જતા હોય અને બે વાગ્યા એટલે એની માં મોકલે કે જા તાર પપ્પાને બોલાય, રસોઈ ઠરી જાય છે, છોકરો આવે પપ્પા જમવાનું થઈ ગયું છે, બે વાગી ગયા, આજે ભૂખ નથી લાગી, જા કહી દીધી તારી મમ્મીને, કારણ કે ઘરાક હોય અને પૈસાની રમછટ બોલતી હોય, અંદરમાં એક સાડી વેચે અને 20 રૂપિયા 25 રૂપિયા કોઈને 50 રૂપિયામાં કહો કે હોય કેવી કિંમતી, સમજી ગયા, એવી સંસાર પડતી હોય, ભૂખ મરી જાય, ભૂખ ન લાગે, કેમ ભૂખનું દુઃખ નથી લાગતું, કેનું લક્ષ લક્ષ્મી ઉપર, લક્ષ ફરી ગયું, લક્ષ ફરી ગયું એટલે ભૂખ નથી લાગતી, એમ જ એનું આત્મા ઉપર લક્ષ આવી ગયું ને આનંદ ભોજન કરે છે, એની ઊંઘ ઉડી જાય છે, એની ઊંઘ આવતી પાપ છે, હું કઈ પુણ્ય નથી, ધર્મ તો નથી, પણ પુણ્ય પણ નથી, પાપ છે, પાપના આ મુનિ સાધુની વાત આવી ને, હા નિશ્ચય, જે નિશ્ચય નહીંમાં સ્થિત સાધુઓ છે, આત્મામાં સ્થિત છે, આત્મામાં રમણ કરે છે, ક્ષણ અને પળમાં આત્મામાં લીન થાય છે, અને ચારિત્ર દશા કહેવામાં આવે છે, ચારિત્રની વ્યાખ્યામાં પણ ફેર પડી ગયો, પાંચ મહાવ્રતના પરિણામ ચારિત્ર નથી, ચારિત્રનો મળ ને મેલ ને દોષ છે, ગુણ નથી, હોય છે ખરા પાંચ મહાવ્રતના પરિણામ સ્વરૂપમાં લીન ન હોય, છઠ્ઠું મુસ્તાન આવે ત્યારે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ એવા વિકલ્પો ઉઠે છે, પણ એને હેય પણ એ જાણે છે મારું સ્વરૂપી નથી, આ જે નિશ્ચયનીમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે, પોતે જીતેન્દ્રિય થયા છે, હવે બીજાને જીતેન્દ્રિય કેમ કહેવાય, કે જે પોતાના જ્ઞાન સ્વભાવ વડે ઇન્દ્રિયોને જુદી કરીને અનુભવે એ જીવોને હું જીતેન્દ્રિય જીન કહું છું, પોતે તો જીતેન્દ્ર થયા છે, પણ આવું જો કોઈ કરે ઇન્દ્રિય જ્ઞાનને જીતીને આત્માનો અનુભવ કરે તો અમે એને જીતેન્દ્રિય કહીએ છીએ, પછી જીતમો અને ક્ષીણમો હજી બાકી, 32મી ગાથામાં જીતમો ચારિત્રનો જે પાંચમા વ્રતનો દોષ આવતો હતો એને જીતીને શ્રેણી માને છે, અને પછી 33માં શપક શ્રેણી માનીને મોક્ષય કરે છે, ઉપશાન અને શપક ક્ષય એ બે પ્રકાર આવે છે, ઉપશમ એટલે ચારિત્રનો દોષ, ઉપશમ શ્રેણી ઉપશમ શ્રેણી આવે છે, દબાઈ જાય છે દોષ, અને 12મા ગુણ સ્થાને સીધો જાય ક્ષય કરે છે અને પરમાત્મા થાય છે, એ તો સાધુની સ્થિતિ છે, અહીંયા તો અત્યારે મિથ્યાદ્રષ્ટિ જીવોને આત્માનો અનુભવ કેમ થાય અને ભગવાનની સ્તુતિ કેમ થાય, એ સ્તુતિ શીખડાવે છે, એને સ્તુતિ કેમ કરવી ખબર જ નથી, સ્તુતિ કેમ કરવી ખબર નથી, કલાક કલાક બબે કલાક મંદિરમાં બેસીએ છીએ, 4-4 કલાક પૂજા કરીએ, ભાઈ એ સ્તુતિ નહીં, રાગ છે, એ વિતરાય ભાવ નહીં, તેઓ ખરેખર જીતેન્દ્ર કહે છે, ટીકા મુનિની મુખ્યતાથી વાત કરે છે, જે મુનિ દ્રવ્યેન્દ્રિયો ભાવિન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થ એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને એટલે જુદા છે એમ જાણીને સર્વ અન્ય ઇન્દ્રિયોથી ભિન્ન તમામ પ્રકારના લોકાલોકથી ભિન્ન પોતાનો જે શુદ્ધાત્મા દુશ્મન દાખલો આપ્યો હતો, બીજી મોસંબીથી જુદો પડ્યો, એક મોસંબી લીધી, બીજા ફ્રૂટ જીતો, ફ્રૂટની આરે તો મોસંબીનું લક્ષણ મળતું નથી, પણ બીજા મોસંબીને અને આ મોસંબીને પ્રદેશ ભેદ ક્ષેત્ર ભેદ છે માટે જુદાય છે, લક્ષણ એક છે, શું કહ્યું, મોસંબી બધી સરખી, ઉપર ઉપરથી મોસંબી બધી, સત્તા બધાની ભિન્ન ભિન્ન છે, એમ જીવો જીવ અપેક્ષા એ બધા સરખા, પણ સત્તા અપેક્ષા એ જુદે જુદા છે, એમ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે, આ શાસ્ત્ર વાંચે છે ને ધારણા રાખે છે ને શ્લોક બોલે છે એ જ્ઞાન નથી પ્રભુ, એ જ્ઞાન નથી, ભૂલો તું, આત્મજ્ઞાન છે જ્ઞાન છે, બાકી ગુરુ અજ્ઞાન. આત્મજ્ઞાન છે
જ્ઞાન છે,
બાકી
ગુરુ અજ્ઞાન.
અમદાવાદ સુલક ફરમાવે સાધક થઈ ગયા છો, શ્રાવક સુલક
બરાબર
એ ફરમાવે છે. અન્ય દ્રીઓથી ભિન્ન પોતાના આત્માને, હા હજી તો પારકી પંચાયતમાં પીડાય પ્રમાણ ને, આને આમ કીધું આને આમ કીધું, આ વાંગ્યો ના, અરે ભાઈ તારે ને એને શું લેવા દેવા, કાંઈ ભાગીદારી નથી. તારે પાર્ટનરશીપ ડીડ હોય તો તો એની ચિંતા કરતો, કે પાપ કરે તો ડેબિટ નોટ આવે, પુણ્ય કરે તો કાંઈક, તારે ને એને કાંઈ લેવા દેવા, મફતનું એનો વિચાર શું કરે. હા પ્રમાણની બહાર જામા, પ્રમાણમાં આવીને મુસંબીમાં અટકમાં, મુસંબીમાં રસ ખેંચી લે અને છોતાને ફેંકી દે. હા અન્ય દ્રીઓથી પણ પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જીતેન્દ્રિય છે. હવે આગળ ટીકા, આ તો ઉપર કૌંસ કર્યો હતો એનો ખુલાસો. હવે આગળ અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાય ના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. શું કે છે, આ સ્વના પર એવો જે વિભાગ છે એટલે જુદાય છે. સ્વતત્વ ભિન્ન ને પરતત્વ ભિન્ન છે. સ્વમાં પરની નાસ્તી છે એવી આત્માની અસ્થિ છે. જગત આખું મારાપણે નથી, એના પણ ભલે હો, મારાપણે તો હું મારો એકલો આત્મા છે અને આખું જગત મારાપણે નથી, મારામાં નાસ્તી છે. એટલે એમાં જે ભિન્નતા છે બે દ્રવ્યની સ્વપરની, એને બદલે સ્વ અને પર એ બે જાણે એક હોય, દેહના આત્મા એક હોય, કર્મના આત્મા એક હોય, રાગના આત્મા એક હોય, એમ અનાદિકાળથી માને છે. એટલે એને સ્વ અને પરનો વિભાગ જુદાય અસ્ત થઈ ગયું છે, જુદાય એને ખ્યાલમાં આવતી નથી. સાકર અને સાકરમાં રહેલો મેલ, ખાંડ ખાંડમાં, આ ફૂલ સાકરમાં મેલ ન હોય, ફૂલ સાકરના ગાંગડા એવો સભેજ એ નહીં, ખાંડમાં મેલ હોય તો મેલ જુદું છે ને એમાં ગળફણવાળી સાકર જુદી છે. ક્યારે કે જયારે મેલ છે ત્યારે મેલ અને સાકર બે વચ્ચે સંયોગ સંબંધ છે, પણ તાદાત્મ્ય સંબંધ. ગળપણ ને સાકર જુદું ન પડે પણ મેલ ને સાકર તો જુદા પડે. એમ આ અન્ય દ્રવ્યથી અધિક પોતાનો જુદો આત્મા છે, એનો સ્વ અને પરનો વિભાગ નામ જુદાય હોવા છતાં આ દેહ મારો એટલે દેહ ને આત્મા એક મહિના, કર્મ મારા મેં બાંધ્યા, કર્મ આત્મા કદી બાંધતો નથી, પૂર્વે બાંધ્યા નથી, વર્તમાનમાં બાંધતો નથી અને ભવિષ્યમાં પણ બાંધશે. કર્મ બંધાય ખરા પણ બાંધે નહીં. તો બંધાય છે એનો કરનાર કોણ કે પૂદગલ, એનું નિમિત્ત કારણ કોણ કે અજ્ઞાનીનો અજ્ઞાન ભાવ. ભગવાન આત્મા નિમિત્ત કરતા પણ નથી, ઉપાદાનપણે કરતા પૂદગલ, નિમિત્ત કરતા અજ્ઞાનીનો શુભાશુભ ભાવ, અને ભગવાન આત્મા કરતા છે. ત્રણેય કાળ જુદો ને જુદો રહેલો છે. આત્મા કર્મ બાંધે છે એમ કેવું રેવા દે, આ આત્માનો અનાદર થઈ જાય છે. આત્મા કર્મ બાંધે ને ભોગવે એ અજ્ઞાની, આ સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે એ બોલે છે, બકે છે કે આત્મા કર્મને બાંધે ને કર્મને ભોગવે. આ કર્મની પૂજા કરો કેવું છે, ગોટાળા ભરેલું વાત છે બધું. સ્વપ્નનો વિભાગ અસ્તથી, સ્વપર જુદું હોવા છતાં એક જેવું લાગે છે, અર્થાત જેવો આત્માની સાથે એવી એક થઈ રહી છે કે તે ભેદ દેખાતો નથી. અનાદિ અમર્યાદરૂપ ભૂતકાળથી માંડીને અનાદિકાળથી જેની મર્યાદા નથી એવા બંધ પર્યાયના વશે જે દ્રવ્યકર્મનો બંધ છે અને ભાવકર્મનો બંધ છે એના વશે થઈને જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ, આ ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય મહાપદાર્થ એ બે ભિન્ન હોવા છતાં બેનો વિભાગ જુદાય દેખાતી નથી, અસ્ત થઈ ગયું છે, એકત્વ ભાસે છે. વિભક્ત હોવા છતાં એકત્વ ભાસે છે, અર્થાત જેવો આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ જુદાય દેખાતો નથી. આત્મા અને શાસ્ત્ર જ્ઞાન એની સ્વભાવથી જુદાય છે, પણ એ આત્મા જ્ઞાન જુદું, આત્મા જુદો, શાસ્ત્ર જુદું, શાસ્ત્ર જ્ઞાન જુદું, એ બધાની જુદાય છે એને એકત્વ કરીને માને છે. આત્મા જુદો, આત્માનું જ્ઞાન જુદું, ઇન્દ્રિય જ્ઞાન જુદું, અને દ્રવ્ય ઇન્દ્રિય જુદી, બહારના પદાર્થો જુદા, સ્વ ને પર જુદા હોવા છતાં એને એક મેક લાગે છે, તેથી એને ભેદ દેખાતો નથી. એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો શું કહે છે, આ શરીર છે ને એ અવયવી છે અને આ એનો અવયવ છે. અહીંથી શરૂ થાય સ્પર્શ ઇન્દ્રી, રસ ઇન્દ્રી, ઘ્રાણ ઇન્દ્રી, ચક્ષુ ઇન્દ્રી, સંતોષ ઇન્દ્રી, આમ થાય છે. આ દ્રવ્ય ઇન્દ્રી પૂતગલ પરમાણુની રચના છે, આત્માની રચના નથી. આ જીભ કોણે રચી? રચનાર કોણ? કે ભગવાન? કે ના, કે કર્મ? કે ના, આત્મા? તો કે ના. તો પછી છે તો ખરું, એની કોઈ રચના કરનાર તો છે કે નહીં? કે હા, ઉદગલ એની રચના કરે છે તો કરો, હું તો રચના કરનારો નથી. એ પરમાણુની બનેલી પાંચ ઇન્દ્રી છે, એ શરીર પરિણામને પ્રાપ્ત એક શરીરનો ફેરફાર છે. આ એક શરીર છે આખો, એનો એક ભાગ, જે મોટરમાં સ્પેરપાર્ટ હોય ને એમ આનો પાર્ટ છે, ભાગ. આ બધો આખો, આ બધો ભાગ છે. આ શરીર જે પૂતગલથી બનેલું છે એમ આના પાર્ટ છે, એ પણ પૂતગલની રચના છે, એ જીવની રચના નથી. કેમ કે એમાં ચેતનતાનો અભાવ છે. આ પૂતગલ કંઈ જાણતું નથી, પૂતગલ જે છે એ કંઈ જાણતું નથી. એનાથી ભિન્ન રહેલો જે આત્મા છે, એ આત્માને જાણતા જાણતા જાણે તો સમ્યક, આત્માને જાણવાનું છોડી જાય તો ઇન્દ્રિય જ્ઞાનની સાથે એને એકત્વબુદ્ધિ થાય છે. એના માટે એક તત્વજ્ઞાન તરંગીના દ્રષ્ટાંત છે, બહુ સહેલું સમજી શકાય એવું, મુસંબી જેવું દાખલો આપ્યો ને અમારે, કે શરીરમાં તાવ આવ્યો હોય કોઈને, બુખાર, શરીર ગરમ થઈ ગયું હોય, તો હાથમાં લાકડી હોય તો લાકડીથી આમ જોઈએ તો આ ઠંડી અવસ્થા છે, ગરમ કઈ લાકડીની ખ્યાલમાં આવે? બલુભાઈ ના પાડે, ના જવા દે, એ તો પીન છે. પણ આ જે નક છે એ તો અહીં ચોટેલો છે, આમ નખથી લાંબા નખ કરે છે ને અટાણે યુવાનો, એ નખથી આમ જોઈએ તો ગાડીઓની અવસ્થાનો ખ્યાલ આવે ના. ત્યારે આ જે ટેરવું છે આટલું, એ શરીરનો એક ભાગ છે, શરીરનો આમ જ્યાં અડાડે અરે તો તાવ ભીરો છે શરીરમાં, એના દ્વારા શરીરમાં તાવ છે એ ખ્યાલમાં આવે છે. અભેદનો ભેદ, એની જાતનો અવયવ છે એ જાણી શકાય. એવી રીતે આ આત્મા છે એને એક લાકડું છે અને એક વધેલું નખ. લાકડું એટલે દેહ, કર્મ એ લાકડું છે, એના દ્વારા આત્માનું સ્વરૂપ જાણી શકાતું નથી, અનુભવી શકાતું. અને રાગ જે પુણ્યના ભાવ, એના દ્વારા પણ આત્માનું સ્વરૂપ જાણી શકાતું. અને પરાશ્રિત જે ઇન્દ્રિય જ્ઞાન, એ વધેલા નખ છે, એના દ્વારા પણ આત્માનું સ્વરૂપ જાણી શકાતું. પણ એક ઉપયોગ લક્ષણ છે આત્મામાં, સમયે સમયે પ્રગટ થાય છે, એ અવયવીનો અવયવ છે. એ ઉપયોગ લક્ષણ દ્વારા પહેલા આત્માનું અનુમાન થાય અને પછી એના દ્વારા અનુભવ થાય. માટે જ્ઞાન વડે જ્ઞાયક જણાય છે, જ્ઞેયથી જ્ઞાયક ન જણાય. જ્ઞેય એટલે કે ઇન્દ્રિય જ્ઞાન અને દ્રવ્ય ઇન્દ્રિય, એનાથી આત્મા જાણી શકાતો નથી. માટે શરીર પરિણામને પ્રાપ્ત, શરીરનો એક ભાવ, જે દ્રવ્ય ઇન્દ્રિયો, પાંચ પ્રકારની દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. ભાવ ઇન્દ્રિય પછી કહે છે, પેલા દ્રવ્ય ઇન્દ્રિય લે છે, નિમિત્તનો નિષેધ કરે છે, પછી નૈમિત્તિકનો નિષેધ કરશે. આ નિમિત્ત કહેવાય. જયારે ભાવ ઇન્દ્રિય કામ કરે ત્યારે આનું અવલંબન લે છે તો એને ભાવ ઇન્દ્રિય કહેવાય, ને દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય, અને નિમિત્ત કહેવાય, અને ભાવ ઇન્દ્રિયને નૈમિત્તિક નૈમિત કહેવાય કે સ્વાભાવિક જ્ઞાન કહેવાય? નૈમિત એટલે દોષ કે ગુણ? દોષ. હા હા, બધું આવડે પણ જો આત્મવિદ્યા શીખી નહીં તો બેકાર છે, બધું બેકાર. એના ફોટા આવે, એના માનપત્ર આપે, આ હા, શું એને કરોડો કમાણો, શું એને દાન આપ્યા, પણ એકડા વિનાના મીંડા ક્યાંનો ક્યાં બધું ખાઈ જશે કઈ ખબર? એ ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, એક વાણનો દ્રષ્ટાંત આપે. વાણ નદીમાં આ કાંઠે બીજા કાંઠે જવાના, બીજા બે બે રૂપિયા લઈએ ચાર્જ બીજા વાણવાળા, આ કે એક રૂપિયો ચાલો, એક રૂપિયો, એક રૂપિયો, એક રૂપિયો તો લોભિયા હોય ને, બોલો બે રૂપિયા કે છે, એક રૂપિયા સારો ને બેઠા એમાં. અને નદીમાં વાવાઝોડું આવ્યું, પંડિત તમને શું આવડે છે? અરે મને તો સંસ્કૃત આવડે છે, માગદી આવડે છે, મારી ન્યાય વ્યાકરણ બધું શીખ્યો છે, પણ તરતા આવડે છે કે ના? એ નથી આવડતું કે હમણાં વાન દુખશે, મરી જતો તમે બધા. બધું આવડે છે પણ તરતા એવડું નથી આવડતું, એમ એને આત્મા દ્રષ્ટિમાં ન લીધો. આ એનો ભાવ હારી જાય છે, ક્યાં ગૂઠું ખાઈ જાય, ક્યાં ભયો જાય. અહીંયા એર કન્ડિશનમાં બેઠો એવા કોઈ માછીના ઘર નથી કે ભાવ પૂછે એને, ઓળખે પણ નહીં. એના ઘરમાં ઉંદર થાય કદાચી, મમતા રહી ગયો હોય. ને ઉંદર ને પાંજરામાં પૂરીને મૂકી આવે. આ સ્થિતિ છે અજ્ઞાની, પણ જાગતો નથી. ચેત ચેત નર ચેત, ચેતી જા વખત છે, નહીતર આંખ વિચાઈ જાય પછી આવું ફરીથી યોગ મળવો મુશ્કેલ છે. એવી શરીર પ્રેરણા દેવેન્દ્ર, તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતા હતી, જો ભેદ જ્ઞાન. લોકો એમ કે છે કે સોનગઢના સંત કંઈક વ્યવહારની વાત કરતા નહોતા, એટલી નિશ્ચયની વાત કરતા. અરે સોનગઢના સંતે જે વ્યવહારની વાત કરી છે એ તે સાંભળી નથી. વ્યવહારની વાત કેને વ્યવહાર કહેવાય એ વાતે જગતને ખબર નથી. જગત તો એમ માને છે કે શુભ ભાવ કરવો, વ્રત પાળવા, જાત્રા કરવી, પૂજા કરવી એ વ્યવહાર છે. વ્યવહાર નથી ભાઈ, વ્યવહાર નથી. એ પુણ્યના પરિણામ આવે ને, શુભ ભાવ આવે ને, ત્યારે એનાથી મારો આત્મા જુદો છે એમ વારંવાર વિચારું, એનું નામ વ્યવહાર છે. દેહથી મારો આત્મા જુદો છે, આઠ કર્મથી આત્મા હું તો જાણનાર છું, હું રાગનો કરનાર નહીં, હું રાગનો જ્ઞાતા પણ ખરેખર નહીં, હું તો જ્ઞાયકનો જ્ઞાતા છું. એમ વારંવાર બે તત્વને જુદા પાડીને એને અંતર્મુખ જ્ઞાનનો પ્રયોગ કરવો, એનું નામ વ્યવહાર છે. અને અભેદનો અનુભવ તેનું નામ નિશ્ચય છે. ભેદ જ્ઞાનનો વિકલ્પ તે વ્યવહાર છે. આનું નામ વ્યવહાર છે કે જે નિશ્ચયને અનુકૂળ છે. શુભ ભાવ કરતા કરતા શુદ્ધ થાય એમ ત્રણ કાળમાં છે નહીં. અશુભનો ત્યાગ કરો પછી શુભ કરો. શુભ કરતા કરતા શુભ કરતા કરતા કષાય કરતા કરતા વિતરાગ ભાવ પ્રગટી કીધી. કષાય છે તીવ્ર ને મન બે ભેદ છે. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી આ દ્રવ્ય ઇન્દ્રિય છે એ મારા જાણવાનું નિમિત્ત પણ નથી. એ ચીજ આંખ તો મારી નથી. આ આંખ છે દ્રવ્ય ઇન્દ્રિય, એ તો આત્માની નથી, કેમ કે આ તો જળ છે. આ તો ભલે એ જળ છે પણ મને જાણવાનું નિમિત્ત છે. આ કે ના, એ જાણવાનું નિમિત્ત ન હોય શું કહ્યું? જાણવાનું નિમિત્ત તો આત્મા છે. આત્માને આશરે જાણવું ક્રિયા પ્રગટ થાય, આના આશરે જાણવું ક્રિયા પ્રગટ થાય. એ જો તું જાણવાની ક્રિયામાં આ નિમિત્ત છે, આંખ હોય તો જણાય તો કાયમ માટે તને શરીરને શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિય મળ્યા કરશે. ઇન્દ્રિયાથી ભગવાન આત્માનો અનુભવ થાય. કે સાધન તો ખરું કે નહીં? આંખ હોય તો જણાય, મોતી હોય તો ન જણાય, આત્મા હોય તો જણાય એમ લેને. જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જાણવાની ક્રિયા ચાલુ જ છે. જો આંખ હોય તો જણાય તો સિદ્ધ ભગવાનને આંખ નથી તો શું થાય, એનું જાણપણું બંધ થઈ ગયું, એના માટે એને આંખ પાછું સંસારમાં આવવું પડે? એ સાધન નથી ભાઈ. આ પાંચ ઇન્દ્રી, આ જળ દ્રવ્ય ઇન્દ્રી, એ જાણવામાં નિમિત્ત પણ નથી. કેમ કે એને નિમિત્ત માનતા નૈમિતિક ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે પણ આત્મજ્ઞાન પ્રગટ. જાણવાનું સાધન તો આત્મા છે, કરતા આત્મા અને કારણ પણ આત્મા છે. કોઈ નિમિત્ત કારણથી જ્ઞાન પ્રગટ થતું નથી. નિમિત્તના લક્ષ્ય નૈમિતિક વિભાવ ભાવ પ્રગટ થાય, સંસારમાં રખડશે ભાઈ, મોહ થશે. ભેદ અભ્યાસની પ્રવીણતાથી ભેદનો અભ્યાસ કર્યો વારંવાર. અભ્યાસ એટલે વારંવાર જે આ દ્રવિંદ્રી છે એના લક્ષ્ય જે જ્ઞાન થાય, એ જ્ઞાન મારું નહીં, એ જ્ઞાન પાતું છે, એ જ્ઞેય છે, ભાવિન્દ્રી છે. ભાવિન્દ્રી અને દ્રવ્ય ઇન્દ્રિયને નિમિત્ત નૈમિત સંબંધ છે. ભાવિન્દ્રીમાં આત્મા નિમિત્ત નથી અને અતિન્દ્રિય જ્ઞાનમાં દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્ત નથી. શું કહ્યું? ભાવિન્દ્રી પ્રગટ થાય એમાં આત્મા હેતુ નથી અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એમાં દ્રવ્ય ઇન્દ્રિય નિમિત્ત નથી. વસ્તુ તો ઇન્દ્રિયાતી છે, જાણવા માટે એને કાનની કાંકની જરૂર નથી. એ તો સીધું જ્ઞાન અંદરમાં વળી અને આત્મા જાણે છે. વચમાં દલાલની કઈ જરૂર નથી. ડાયરેક્ટ ડાયરેક્ટ જ્યાં લીધો છે ને, ઓપરેટરની જરૂર નહીં વચ્ચે. સીધો ઉપયોગ અંદરમાં લઈને હું તો જાણનાર છું ને જાણનાર મને જણાય છે, બીજું જણાતું નથી. ત્યાં ઇન્દ્રિય જ્ઞાન અટકી જાય છે ને નવું એ જ્ઞાન પ્રગટ થાય છે ને એમાં આત્માના દર્શન થાય. ત્યારથી ધર્મની શરૂઆત કહેવામાં આવે છે. આત્માને જાણ્યા વિના, અનુભવ વિના કંઈ ધર્મની શરૂઆત થતી નથી. દાખલો આપો છો ઘણી વાર. છોટુભાઈ વિરાણી પ્રશ્ન કર્યો હતો ગુરુદેવને કે સાહેબ, જો આપ કહો છો કે આત્માના અનુભવથી ધર્મની શરૂઆત થાય, અમે આત્માનો અનુભવ તો કરી શકતા નથી, થતો નથી, કરવાની ભાવના થતો નથી, પાપ તો કરવું નથી, કેમ કે પાપ કરીએ તો નરક નિરોધમાં જાય, વચ્ચેરિયું પુણ્ય તો પુણ્ય કરવું કે ન કરવું? એને એમ કે બેમાંથી એક જવાબ આપશે. એને તો એમ હતું ને કે બેમાંથી એક તો જવાબ આપે ને. પ્રશ્ન એવો મૂક્યો કે પુણ્યના પરિણામ કરવા કે ન કરવા, તો બેમાંથી એક જવાબ આપે. એને જવાબ જ ત્રીજો આપ્યો કે જ્યારે જ્યારે આર્યજીવને દયા દાન કરુણા કુમળતાના પરિણામ આવે ને, એનાથી આત્મા જુદો છે ને એમ વારંવાર જાણવું. હવે પુણ્ય કરવું એ જવાબ ના આપ્યો અને પુણ્ય ન કરવું
એ બી ના આપે,
કેમ કે આત્મા કરતા જ નથી. કરતા હોય તો કરવું ન કરવું બે ભેદ આવે, પણ આત્મા તો કરતા છે. પુણ્યના પરિણામનો આત્મા કરતા, પરિણામનો કરતા પરિણામ છે, એની યોગ્યતા અનુસાર થાય છે, એનાથી જુદો આત્માને જાણ. પુણ્યનો પરિણામનો કરનાર આત્મા નથી. જે પુણ્યનો કરનાર આત્મા છે તેને અશુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે. થોડોક અભ્યાસ તો જોઈએ, થોડોક અભ્યાસ ધીરુભાઈ, થોડોક અભ્યાસ તો જોઈ. ધીરુભાઈ જિજ્ઞાસાથી પૂછતા ટ્રેનમાં સાથે હતા. ટ્રેનમાં તો બધા કોઈ કુદરતી વાતો થાય ને. આત્માને જાણ્યા વિના અનંત કાળથી રખડે છે આત્મા, જે સ્વરૂપ સમજ્યા વિના પામો. નવ તત્વ નથી જાણ્યા માટે રખડે છે નહીં, ન જાણ્યા માટે રખડે છે નહીં, મંદિર નથી બંધાવ્યા માટે રખડે છે. તો મંદિર તો શ્રીમંત તો બંધાવે ને, ગરીબનું શું થાય? ઉપવાસ નથી કર્યો માટે રખડે છે કે નહીં? તો બોલ્યો એ ઉપવાસ કરે, ન શક્તિ ન હોય તો ઉપવાસ ન કરે. આત્માને જાણતો નથી તે રખડે છે અને આત્માને જાણે છે તે પામે છે. મૂળ આત્મા છે. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં આ જો આ દ્રવિધિ છે ને એનાથી જુદો આ બહિરંગ છે, આ બહારની ચીજ છે, અંતરમાં એનાથી જુદો આત્મા બિરાજમાન છે, જ્ઞાનમય દર્શનમય. જે અંતરંગમાં પ્રગટ હતી સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, આત્મામાં અત્યારે વર્તમાનમાં પ્રગટ છે ચૈતન્ય સ્વભાવ. દેખાતો તને નથી એટલે નથી, તને દેખાય નહીં એટલે નથી, કોણ કે? છે ને અંતરંગમાં પ્રગટ શબ્દ પીડ્યો છે. પ્રગટ થાય છે તે તો પરિણામ છે, અને પ્રગટ છે તે જીવ તત્વ છે. પ્રગટ થાય છે તે નવ તત્વ છે. નવ તત્વ પ્રગટ થાય પણ જીવ તત્વ પ્રગટ પરિણામ પ્રગટ થાય અને પરિણામ નાશ પામે પણ જીવ પ્રગટ. જીવ તો પ્રગટ અનાદિ અનંત છે ને એ પ્રગટ શબ્દ પીડ્યો છે. જો અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ સંવર નિદ્રાને મોક્ષ તો સૂક્ષ્મ છે પણ ભગવાન આત્મા તો અતિ સૂક્ષ્મ છે. કેમ કે સંવર નિદ્રાને મોક્ષ એમાં તો કર્મની સાપેક્ષતા આવે છે, માટે આની અપેક્ષા એ થોડું છે સૂક્ષ્મ હોવા છતાં. અને ભગવાન આત્મા નિરપેક્ષ છે એ તો અતિ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ હોવા છતાં જ્ઞાનથી ગમ્ય છે, જ્ઞાનથી
ગમ્ય છે.
રાગની ક્રિયાથી ગમ્ય નથી, શાસ્ત્ર જ્ઞાનથી ગમ્ય નથી, આત્મજ્ઞાનથી ગમ્ય છે. ગમ્ય એટલે જણાય છે. અંતરંગમાં પ્રકૃતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય જ્ઞાનને આનંદની મૂર્તિ આત્મા છે, ચૈતન્ય જેનો સ્વભાવ છે. રાગદ્વેષી સ્વભાવ વિભાવ છે એ આત્માનો સ્વભાવ નથી. તેના અવલંબનના બળ વડે, પરના અવલંબન નહીં, કર્મનું અવલંબન નહીં, રાગનું અવલંબન નહીં, શાસ્ત્રનું અવલંબન નહીં. અંતરંગમાં પ્રકૃતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, ચૈતન્ય જ્ઞાનને આનંદની મૂર્તિ આત્મા છે, ચૈતન્ય જેનો સ્વભાવ છે. રાગદ્વેષી સ્વભાવ વિભાવ છે એ આત્માનો સ્વભાવ નથી. તેના અવલંબનના બળ વડે, પરના અવલંબનને નહીં, કર્મનું અવલંબન નહીં, રાગનું અવલંબન નહીં, શાસ્ત્રનું અવલંબન નહીં, ઇન્દ્રિય જ્ઞાનનું અવલંબન નહીં, પણ પોતાનો ત્રિકાળ સ્વભાવ એનું અવલંબન લઈને, તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી. આ સર્વથા શબ્દ ખટે આ જગતને. સર્વથા ભિન્ન છે દ્રવ્ય ઇન્દ્રિય, દ્રવ્ય ઇન્દ્રિય સર્વથા ભિન્ન કયો, પણ ભાવ ઇન્દ્રિય કથનચિત કયો કે નહીં? કથનચિત નથી. આવશે ભાવ ઇન્દ્રિયમાં ત્યારે વાત. અત્યારે તો કે છે કે આ જળના પરિણામ છે, જળ છે ચેતનથી સર્વથા ભિન્ન છે એમ જે જાણે તેણે દ્રવ્ય ઇન્દ્રિય જીતી. એટલે જીતી એટલે કે દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા હું જાણતો જ નથી, આંખ દ્વારા જાણતો નથી, કાન દ્વારા સાંભળતો નથી. કેમ કે મારે કાન જ નથી, કાન નથી તો કાન દ્વારા ક્યાંથી સાંભળું? નાક વિનાનો છું, નાક દ્વારા હું સૂંઘતો નથી. હું તો જ્ઞાન દ્વારા આ બધા પદાર્થોને જાણું એવો મારો સ્વભાવ છે એમ જાણીને નિમિત્તનો પક્ષ છોડીને ઉપાદાનના પક્ષમાં આવતા અનુભવ થાય. Yeah.